પ્રવચન નંબર 171 તારીખ 2/9/89 67 મિનિટ સમયસાર ગાથા 35 તથા શ્લોક 29.
જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી રમથી બીજાનું વસ્ત્ર લાવી. ધોબી બેડો એક હતો, ઘરાક તો ધોબી એક જગ્યાએ દો પુરુષ કપડા ધોને શું દેશે સમજે. તો એક પુરુષ પાસે ગયા ધોબી કે ઘર, તો ધોબીને નામ નહીં દેખ કર દે ગયા કે આપતા લઈ જાઓ કે શું કહેવાય ચંદર, તો ચંદર આપ કે લઈ જાઓ લે લ્યા. ઉસને ભી નામ માં નહીં દેખા, સમાન સફેદ થી તો લે લ્યા. તો બીજાનું વસ્ત્ર લાવી, પોતાનું જાણી છે તું બીજાનું વસ્ત્ર, પોતાનું જાણી ઓઢીને સૂતો છે ચંદર ઓઢીને, ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. તથા કપડા સંબંધેનું અજ્ઞાન પોતાની મેળે માને છે કે કપડું માનો, કોઈ એને ઉપદેશ નથી આપ્યો કે આ કપડું તમારું. અજ્ઞાની પણ પોતે બને છે અને જ્ઞાની પણ સ્વયં પોતે એકલો થાય છે. અજ્ઞાની કોઈ બનાવતું નથી અને કોઈ જ્ઞાની બનાવતું પોતાની મેળે. આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાના, એ વસ્ત્ર મેરા નહીં હે દૂસરે કહા એસા જ્ઞાન નહીં હુઆ, મેરા હે કપડા એસા અજ્ઞાન હુઆ, કપડા મેરા એસા અજ્ઞાન હુઆ થઈ ગયો છે. જ્યારે બીજો તે વસ્ત્રોનો માલિક આવ્યો, માં ગયો ધોબીનિયા કે આ ભાઈ ચદર કઈ બદલાઈ ગઈ છે, આ ભાઈ લઈ ગયા છે, તમે એને ઘેરી જાઓ અને તમારી ચદર આપી અને એની તમારી લઈ લ્યો ને એની તમે આપી દો લ્યો. તો આવ્યો બોલો ભાઈ સૂતો છે ચદર તોડીને. ત્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી, આમ ખૂણો પકડી અને આ જરા ખેંચો સમજી ગયા, તેને નગ્ન કરે છે અને ઉઘાડો કરે છે. એને કપડાં તો પહેર્યા હતા પણ ચદર ઓઢી હતી, ચદર ઓઢી સમજે
બરાબર,
ચદર તો ઓઢી હતી, કપડા પહેરેલો હતો પુરુષ તો, પણ લગ્ન એટલે ખેંચ્યું એ કપડા વગરનો થઈ ગયો, ચંદર ભૂગીના હતા, કપડા તો પહેર્યા હતા એસા લેતા. ખેંચી તેને લગ્ન કરે છે અને કહે છે કે તું શીઘ્ર જાગ, જાગ જાગ કપડા મેરા તું કે ના પેલી જગાય શીઘ્ર જાગ, સાવધાન થા દૂસરા શબ્દ, સાવધાન થા. આ મારું વસ્ત્ર બદલામાં આવી રહ્યું છે, આ વસ્ત્ર મેરા છે ઓર બદલી મેં આપકી પાછા ગયા હે, તે મારું મને દે, તે ચદર મેરી હે મેરે કો દે. ત્યારે વારંવાર કહેલું સાવધાન થા, એ કપડું મારું છે, એના ઉપર નિશાન મારું છે, પ્રાઇવેટ નિશાન રાખે ધોબી, ધોબી કા નિશાન એ નામ હે, પછી ટોપી પર LAM આતા હે ટોપી પર નામ સમજ્યા. ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે પ્રમાણિક હતા, તો આદમી પ્રમાણિકતા એ ખ્યાલ છે ને, પ્રમાણિકતા જો પારકી વસ્તુ હોય તો દે દેતા, ગજિયા લડાઈ નહીં કરતા, આ પ્રમાણિકની વાત ચાલે છે અવ્યની. વાત સાંભળતો તે એ વસ્ત્રના સર્વ ચિહ્નોથી અભી ઉસને પરીક્ષા ક્યા કે દેખો એ ચદર આપીએ કે મિલી, ખરાબ ગયા કપડા દેખા, ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, જો પરીક્ષા કરી કે આ રાગ છે એ મારો છે કે પારકો છે એની પરીક્ષા કરીએ નહીં, પછી રાગ પારકો જાણીને છોડે છે રાગ. સારી રીતે પરીક્ષા કરીને જરૂર આ વસ્ત્ર પારકું જ છે, સમય કે કાન મેરાની કથનચિત પુષ્કા ને કથનચિત મેરા એસા નહીં, એ ચંદ્ર આપી એમ જાણીને જ્ઞાની થયો તકો. જ્ઞાની એટલે તે પ્રકારની સાચી સમજણ, ચાદર સંબંધે એનું સત્યાર્થનાર થયું કે આ ચાદર મારી નથી. તે પરના વસ્ત્રને જલ્દી ત્યાગે છે, પરના વસ્ત્રને જલ્દી ત્યાગે છે. ત્યાગે છે એટલે એમાં ત્યાગ બુદ્ધિ આવી ગઈ. ખબર તો જે આવ્યું નહોતું ઘડી કરકે આપણે જગત દિયા નહીં. ઉસકા ચિહ્ન લક્ષણ આપકા મેરા નહીં, મેરાપણા કા ભાવ છોડ દિયા તો વસ્ત્ર કા ત્યાગ ઉસને કર દિયા. સમજે? વસ્ત્રને જલ્દી ત્યાગે છે. તેવી રીતે દ્રષ્ટાંત પૂરા હોય કપડે કા દ્રષ્ટાંત પૂછું. તેવી રીતે જ્ઞાતા પણ ભગવાન જ્ઞાતા દિવ્ય છે, જ્ઞાતા દિવ્ય છે. તેવી રીતે જ્ઞાતા પણ એટલે જાણનાર દેખનાર પણ, જ્ઞાતા એટલે જાણનાર દેખનાર પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને, જો મૂળમાં પરદ્રવ્યના ભાવો લખ્યા છે ચોથી લીટીમાં અન્વ્યાર્થ પર ભાવાણ પરદ્રવ્યોના ભાવોને, અહીંયા પણ ટીકામાં એ શબ્દ ઉતાર્યા, પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, એટલે પરદ્રવ્યને ગ્રહણ નથી કર્યું પણ પરદ્રવ્યના સંબંધથી થતો જે વિભાવ ભાવ એનું એને ગ્રહણ કર્યું છે. ભાઈએ પર્યાયમાં પરદ્રવ્ય નથી આવતું પણ પરદ્રવ્ય મારું છે એવી મમતા તો પર્યાયમાં આવે છે. ચંદ્ર નહોતી આવતી એના દ્રવ્યક્ષેત્ર કાળમાં, પણ આ ચંદ્ર મારી છે એવો ભ્રમ થતો હોય એમ જ્ઞાતા પણ ભ્રમથી સ્વભાવે જ્ઞાતા હોવા છતાં વિશેષ અપેક્ષાએ પણ એ અજ્ઞાન થાય છે, પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી રાગ દ્વેષ મોહ સુખ દુઃખ ભાવ બધા મારા છે એમ ગ્રહણ કરી જે ત્યાજ્ય છે એને ગ્રહણ કર્યું. પર્યાયમાં ગ્રહણ તો કરે છે, દ્રવ્ય ગ્રહણ નથી કરતું. પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી એટલે કે એ પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવ એને પોતાના માનવા એને પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કર્યા, મમતા કરી, અહમ કર્યો, પર્યાય દ્રષ્ટિ થઈ ગયું, ગ્રહણ કરી પોતાના જાણી, એ પારકા ભાવને પોતાના જાણી પોતામાં એકરૂપ કરીને થતો છે. દયા તો મેં જ કરી છે ને, ઉપવાસ તો મેં જ કર્યો છે ને, યાત્રા મેં કરી, પૂજા મેં કરી, પોતામાં એકરૂપ કરીને થતો છે અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. રાગના સદભાવમાં પણ રાગનો સદભાવ છે માટે અજ્ઞાની થાય છે એમ નથી. રાગનો સદભાવ તો જ્ઞાનીને પણ અસ્થિરતાનો છે, પણ એ પારકો જાણે છે એ રાગને પોતાનો માનતો નથી. એટલે પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યું, પારકા ભાવને પોતાના જાણવા માનવા અને એમાં એકત્વ કરવું, એ થવું, તેનું નામ અજ્ઞાની થઈ ગયું છે. જ્યારે એમ જ્યારે શ્રી ગુરુ, શ્રી શબ્દ એટલા માટે લખ્યો છે કે આત્મજ્ઞાની, આત્મજ્ઞાની ગુરુ હોય એની આગળ શ્રી લગાડે. જ્ઞાનની લક્ષ્મી જેને પ્રગટ થઈ ગઈ છે એને શ્રી ગુરુ કહેવાય. જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક વેદ જ્ઞાન કરી તેને એક આત્મભાવ કરે અને કહે કે તું શીઘ્ર જા, પરમાત છોડી દે, હું કોઈ સાંભળ, શીઘ્ર એટલે જલ્દી, ત્વરાએ, હમણાં આ સમય જા, શીઘ્ર જા, સાવધાન થા, શીઘ્ર જાત અને ઉપરાંત સાવધાન થા. શીઘ્ર જાગ એટલે હું શું કહેવા માંગુ છું એનું લક્ષ્ય રાખ, અને પછી હું કહું છું એ ભાવને ગ્રહણ કર, એનું નામ સાવધાન. બે શબ્દો છે, શીઘ્ર જાગ, સાવધાન થા. આ તારો આત્મા, આ જે તારો આત્મા છે તે ખરેખર એક જ્ઞાન માત્ર છે. તારું જે આત્મા છે એ તો જ્ઞાનમય છે, જ્ઞાનનો કુંજ છે, જ્ઞાન માત્ર છે. અન્ય સર્વ કર્તવ્યના ભાવો છે, રાગ દ્વેષ દુઃખના પરિણામ, દયાદાનના ભાવ, વ્રત અવ્રતના ભાવ, પ્રતિકર્મનો વિકલ્પ, આલોચનાનો વિકલ્પ, પ્રત્યાખ્યાનનો વિકલ્પ, સામાયિકનો વિકલ્પ, બાર પ્રકારના તપના વિકલ્પો, એ બધા પરભાવો છે, પરદ્રવ્યના ભાવો છે. ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય, એ આગમનું વાક્ય છે કે આ ભાટકા ભાવો છે, તારા નથી. શ્રી ગુરુ આગમનું વાક્ય રજૂ કરીને સમજાવે છે, ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે સાંભળે છે, સાંભળતો તે સમસ્ત સ્વપનના ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરે. ઉમા તો ચંદ્રમાં એકલા એકલી ચાદર હતી, એ ચાદર ઉપર પોતાનું નામ નહોતું, બીજાનું હતું. આમાં તો સ્વ પર બેનું લક્ષણ જુએ છે. આ પાટકા ભાવ છે, એ એકલા પાટકા ભાવનું લક્ષણ જાણીને વેદના નથી થતા. આ પરદ્રવ્યનો ભાવ છે અને આ જ્ઞાતા છે એ સ્વદ્રવ્યનો ભાવ છે, એમ બેને લક્ષણ દ્વારા સમસ્ત સ્વપ્નના ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરી. જો ખૂબી છે, શ્રી ગુરુએ કહ્યું કે આ પ્રભાવ છે, એટલાથી કામ ન થાય. ઉપાદાનની વાત આવી, ગુરુ નિમિત્ત, દેશના લગ્ધિત તો નિમિત્ત હતી. હવે સાંભળનાર પોતે આ ચેતન લક્ષણ છે, સચેતન લક્ષણ છે, આ સદા ઉપયોગ સ્વભાવી આત્મા છે, અને આ અનુપયોગી રાજાદી છે, જળ અચેતન છે, એમ બેના ચિહ્નોને સારી રીતે જાણી પરીક્ષા કરીને, આ લક્ષણ દ્વારા જ પરીક્ષા થઈ શકે છે, બીજો કોઈ ઉપાય નથી. અને સ્વભાવ અને પરભાવ એ બેના લક્ષણ પ્રગટ હોય, શું કહ્યું એ છે. આ રાગાદી છે, કર્મનો ભાવ છે, લોકકર્મનો ભાવ નથી, એ કર્મનો ભાવ છે. કર્મ છે એ અપ્રગટ છે, કર્મનો ભાવ રાગ એ પ્રગટ છે, લક્ષણ પ્રગટ છે, લક્ષણ પ્રગટ છે. છદ્મસ્ને કર્મ જણાતા નથી, જળ કર્મ ચારિત્રમો કે દર્શનમો કર્મનું જ્ઞાન થઈ શકતું નથી, કેમ કે કર્મો છે એ દુર્ગનો સ્કંધ છે, પણ એ સ્કંધને છદ્મસ્ત ભૂમતી કુશવાળો જાણી શકતો નથી. એ કેવળ જ્ઞાનીનો પ્રત્યક્ષ વિષય છે, અને એ અવધિ જ્ઞાની જાણી શકે છે. આ તો અજ્ઞાની જેને અવધિ જ્ઞાન પણ નથી, બનાવ નથી, કેવળ જ્ઞાન નથી. અજ્ઞાની એ મતિશુદ્ધ છે, એટલે ઈ જે રાગ છે, ક્રોધ છે, ક્રોધને તો જાણી શકે છે, ક્રોધનો તો અનુભવ છે, લક્ષણનો અનુભવ છે, પણ લક્ષને જોતો નથી, દેખતો નથી. બે પ્રગટ લક્ષણ છે બેના. હજી તો આ કર્મની મેં વાત કરી, એમ નાયક લક્ષ પ્રગટ નથી, એનું લક્ષણ પ્રગટ છે. જેમાં કર્મ પ્રગટ નથી, દેખાતા નથી, એમાં એક નાયક દેખાતો નથી, પણ જ્ઞાન દેખાય છે. અહીંયા રાગ દેખાય છે, અહીં જ્ઞાન દેખાય છે. રાગ એ લક્ષણ, ચેતન નથી એમાં. તો અચેતનનું આ લક્ષણ છે. અચેતન જોયા વિના એ લક્ષણ દ્વારા, લક્ષણ અચેતન જ હોય, કેમ કે લક્ષણ લક્ષણ અભેદ એક જ હોય. પરીક્ષા કેમ કરવી બેની? થઈ શકે છે કે કર્મ જણાતા નથી, કે કર્મ ન જણાતા હોય તો કાંઈ નહીં, પણ કર્મના સંબંધ નૈમિતિક નિમિત્ત ન જણાતો હોય તો કાંઈ નહીં. નૈમિતિક જણાય છે કે નહીં? નૈમિતિક તો જણાય છે, ક્રોધ તો જણાય છે, દુઃખ તો જણાય છે ને. દુઃખનું નિમિત્તને જણાતું નથી. દુઃખ લક્ષણ છે, એ જીવનું છે, જીવનું તો ન હોય. તો એ લક્ષણ કોનું છે? કે કર્મનું લક્ષણ છે, કર્મક્રમ છે. લક્ષ તો અભેદ છે અને લક્ષણ પ્રગટ છે. અહીંયા નાયક જે લક્ષ છે એ અપ્રગટ છે પોતાના અજ્ઞાનીની, પણ એનું જે ઉપયોગ લક્ષણ છે એ પ્રગટ છે. બેના લક્ષણ જાણીને બેની ભિન્ન કરીને સમજી ગયા. ઉલ્લા લક્ષણને પૂતગલમાં અભેદ કરીને આ લક્ષણ આત્મા ત્યારે બેનું વિભાગ થઈ ગયું.
કર્મ તો દીખતા નહીં અને દુઃખ તો દીખે, આ તો દુઃખ દીખે તો એ કર્મ કા પ્રણામ.
જીવકા તો પ્રયાણ, જીવકા તો અનાકો આનંદ હે, દુઃખ તો જીવકા સ્વભાવ નહીં હૈ, તો એ મેરા સ્વભાવ નહીં હૈ, તો એ વિભાવ કિસકા હૈ?
તો કર્મ કા ભેદ કર,
કર્મ કા અભેદ કર દિયા. લક્ષણ છે, લક્ષ અભેદ હો ગયા વહાં હે, અને ઇધર ઉપયોગ લક્ષણ હૈ મેરા, ક્યાંય દીખતા નહીં, ભલે ના દીખે,
ઉપયોગ તો દીખે,
દીખે કે નહીં ઉપયોગ? જાનન ક્રિયા,
જાનન ક્રિયા
દીખે કે નહીં? એ ક્રોધ આયા, દુઃખ આયા, દુઃખ કર્મ હો ગયા, દુઃખ જ્યાદા હો ગયા, એ બુખાર આયા હતા ટ્રેન મેં, સમજે? તો જાનન જ્ઞાન તો થાય કે નહીં? પ્રેમ તો દીખો,
જાનન સ્વભાવ તો દીખે નહીં,
જાનન સ્વભાવ તો દીખે નહીં, પણ જાનન ક્રિયા તો દીખતી નહીં, તો લક્ષણ હૈ. તો લક્ષણ તો પકડાય ઉસને, સમજ્યા? તો લક્ષણ મેરા નહીં હૈ, માંથી કહટ ગયા. અરે જ્ઞાન ક્રિયા લક્ષણ એ વ્યક્તિ ક્રિયા,
જ્ઞાન સ્વભાવ કે,
હા જ્ઞાન સ્વભાવ કે,
ભેદ કરતા,
ભેદ કરી ગયા તો અનુભવ ગયા. બે આ પરીક્ષાની કરી એમાંથી નીકળે છે. ઉપદેશ તો આવ્યો કે આ પરદ્રવ્ય નખાવો છે, તારા સ્વભાવો નથી, એટલા માત્રથી કામ નહીં થાય. સારી રીતે પરીક્ષા કરીએ એમ, સાંભળી લીધું એમ નહીં, સારી રીતે પરીક્ષા કરી, સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીએ એમ, અચ્છી તરહ સે, અચ્છી તરહ સે ઊંડા ઉતરા. આપને તો કહા ઠીક હૈ, મેં સોચું તો સહી કે પર ભાવે કે મેરા ભાવ હૈ. જ્ઞાની કહેતે કે તેરા ભાવ સે પ્રભાવ ભીન હૈ, તો જ્ઞાનીને કહા કે દો લક્ષણ પ્રગટ હૈ તેરી પાસ, ચૈત્ય ચેતક એક સાથે પ્રગટ થાય છે, મગર ચૈત્ય હૈ તો પૂતગલ કા ભાવ જળ હૈ ને ચેતક હૈ. આ જ્ઞાની ક્રિયા તો આત્મા કી હૈ કે આત્મા હી હૈ, એટલે આ રીતે પરીક્ષા કરીને આ પ્રશ્ન આવ્યો. તો મુંબઈમાં મુંબઈની અંદર એક પ્રશ્ન આવ્યો કે કર્મના ઉદયથી રાગ થાય છે, કર્મના ઉદયથી રાગ થાય છે. સમીક્ષા કહે છે ને, આત્માથી રાગ નથી થતો, એનું જનક આત્મા નથી, કર્મજન્ય છે. હવે ને શાસ્ત્ર કર્મજન્ય,
બરાબર
તો પ્રશ્ન એ જણાય કર્યો મમ્મી પાસે, અન્ય મતે કહેવાય ને ભલે જઈ નતો પણ અન્ય મત કે ભાઈ તમે કહો છો કે આ ગુગલના પરિણામ છે, કર્મજન્ય છે, તો દ્રવ્ય કર્મ તો દેખાતા નથી, તો આ ભાવ એનો છે એ તમે કેવી રીતે જાણ્યા? કહ્યું કે કાર્ય તો થાય છે ને, કે કાર્ય તો થાય છે, રાગ દ્વેષ થાય તો છે, અનુભવ આવે છે, તો કાર્ય કારણ વિના ન હોય તો એનું કારણ દ્રવ્ય કર્મનો ઉદય જ હોય, જીવ ન હોય, જીવ હોય તો સ્વભાવ થઈ જાય, પણ દ્રવ્યના આશરે થાય છે, ભલે તને દેખાતું નથી જળ કર્મ, પણ જળ કર્મનું લક્ષ્ય થતો ભાવ તો તને દેખાય છે કે નહીં, લક્ષણ તને પ્રગટ છે કે નહીં? લક્ષ્ય આત્મા નથી, આત્માનું લક્ષ્ય રાગ ન થાય, એનું લક્ષ્ય કર્મ જ હોય, નો કર્મ પણ નહીં, સમજી કે નિયમરૂપ નિયમિત કર્મ હે, અપવાદરૂપે નો કર્મ હે અલગ વાત હે,
બાકી નિયમરૂપ કારણ તો
કર્મ કાઉ નહીં, કે વિગ્રગતિ મેં નો કર્મ નહીં હે તો વિમાન રાગ હોતા હે, વિગ્રગતિ સમજે ને, એક મારે જે બીજે નો કર્મ તો નહીં, રાગ તો હે તો કર્મ કા લક્ષ્ય હું તમારે કર્મ કા લક્ષ છૂટા નહીં હું લક્ષણ પ્રગટ છે બે ના લક્ષણ આત્માનું લક્ષણ એ પ્રગટ છે આત્માનું લક્ષણ ઉપયોગ પ્રગટ છે
પ્રગટ
છે લક્ષ્ય પ્રગટ નહીં એ મને લક્ષણ તો
પ્રગટ
પ્રગટ છે ઓરમાં પ્રગટ છે લક્ષણ કિસકા લક્ષ્ય છે હું આ પ્રગટ નહીં જાણતા નહીં જન્મસ્થ હે ને જન્મસ્થ હે તો ખ્યાલ આતા હે કે ઓ આ પરિણામ જીવકા નહીં હે પરિણામ પુદ્ગલ કા જાત પુદ્ગલ કી જડ કી એટલે સર્વજ્ઞ ભગવાન જો કર્મ કા ઉદય મેં જોડાય છે જીવ એ વાત સાચી છે પણ દેખાતો નથી ને જોડાય છે કે હા આત્મામાં જોડાતી નથી પણ નથી પરમાં જોડાય છે તો પર તો કર્મ છે બીજું કોણ છે સારી રીતે પરીક્ષા કરવી જરૂર આ પરભાવો જ છે જરૂર આ પરભાવ પરીક્ષા કરીને મેળવી કે ચેતનથી અણમળતા ભાવ છે આ ચેતનથી મેળવું ઉપયોગ લક્ષણ જે છે જ્ઞાન ક્રિયા એનાથી મેળવું કે આમાં જ્ઞાન ક્રિયા છે ને રાગમાં જ્ઞાન ક્રિયા લાવી જોવું ના રાગમાં તો કઈ જ્ઞાન ક્રિયા નથી માટે જળ અને અચેતન છે એમ સારી રીતે પરીક્ષા કરીને આ પરભાવો જ છે જો પરને પર જાણવું એનું નામ પ્રત્યાખ્યાન છે પરને પર જાણવું એનું નામ પ્રત્યાખ્યાન આવ્યું છે નહીં આ પરભાવો છે હું એક જ્ઞાન માત્ર છું આ પરભાવો છે અને હું એક જ્ઞાન માત્ર છું એમ જાણીને હું જાણનાર છું અને આ જ્ઞેય જણાય છે માત્ર મારાથી બિન છે એમ જાણીને જ્ઞાની થયો થકો આ જ્ઞાની હતો નહીં અજ્ઞાની હતો પર્યાયમાં અજ્ઞાન હતું હવે જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે એટલે શું અલોક આકાશમાં મોકલતા છે પરભાવને એ ભાવ મારા નથી આ ક્રોધ ભાવ મારો નથી આ એ પારકો ભાવ છે એમ સર્વપર ભાવોને તત્કાળ શીઘ્ર છોડે છે એટલે એમ અહંબુદ્ધિ છોડે છે પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ પર્યાય દ્રષ્ટિ પર્યાયને આત્મા માનતો હતો એ પર્યાયને આત્માનું માનવાનું છોડી દીધું આ
સારી રીતે વ્યાખ્યા છે કે ઉત્તર ભાવાર્થ જરૂર આ પર ભાવ છે એ માવું
એ સારી રીતે પરીક્ષા લીધા પણ ભાવ જ છે સ્વભાવ બિલકુલ એમાં નથી જળમાં ચેતનનો અંશ બિલકુલ નથી અને ચેતનમાં જળનો અંશ બિલકુલ નથી ન્યારા ન્યારા છે બે ભાવ સ્વભાવ અને પરભાવ બે ન્યારા ન્યારા સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ના લખો પુત્રવી નો ભાવ દેખાય છે ને પરદેવી નો ભાવ પણ દેખાય છે. એટલે આ પરદેવી નો ભાવ છે એમ, આ પરદેવી ના લખ્યું. લક્ષણ થી વાત આ પર ભાવો જ છે, આ પરદ્રવ્ય છે એમ નહીં. કેમ કે પરદ્રવ્ય કર્મ તો દેખાતા નથી, પણ કર્મ કૃત રાગ દેખાય છે એ પ્રભાવો જ છે. અને જ્ઞાયક દેખાતો નથી પણ જ્ઞાન તો દેખાય છે. આ સ્વભાવ છે, આ સ્વદ્રવ્ય થી નહીં, સ્વદ્રવ્ય નો જ આ ભાવ છે. જાણવું એક ભાવને બીજા ભાવમાં નાતી છે. આ જ્ઞાનમાં રાગની નાતી, જ્ઞાન ઉપયોગમાં હો, જ્ઞાન ઉપયોગ છે ને, જીવનો ભાવ છે. જીવ નથી, જીવ કા ભાવ હે, જીવ નહીં હે,
લક્ષણ હે, લક્ષ નહીં હે. લક્ષ તો દે, એ તો દેને પ્રસિદ્ધ કરે છે,
પ્રસિદ્ધ કરે છે. એ જો જ્ઞાન ઉત્પન્ન થાય ઉપયોગ, જીવ કા ભાવ હે, જીવ નહીં હે. લક્ષણ હે, લક્ષ્મીઓ, લક્ષણ લક્ષ્મી હોતા હે. કેમ કે લક્ષણ હે ને ઉત્પાદન રૂપે, અને લક્ષ તો ધ્રુવ રૂપે રહે. ઉપયોગ લક્ષણ છે ને, ઉપયોગને લક્ષણ કહ્યું છે, લક્ષ નથી કહ્યું, જીવ નથી કહ્યું. જીવનું લક્ષણ છે, એના દ્વારા જીવ લક્ષણ થાય છે. જણાય છે એક જીવ કા ભાવે અને એક પરદ્રવ્ય કા ભાવે. એ પરદ્રવ્ય કા ભાવે એ સજાના, પરદ્રવ્ય તો નહીં જાણા, રાગ જાણા ને રાગ. એ પરદ્રવ્ય કા ભાવે, કર્મ તો ખ્યાલમાં નહીં આવતા, કોઈ હરકત નહીં, કામ હોતા થાય. આ પરદ્રવ્યોના જ ભાવો છે. હું એક જ્ઞાન માત્ર છું એમ જાણીને જ્ઞાની થયો તકો. સર્વ પર ભાવોને તત્કાળ છોડે છે. સર્વ અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ ભાવના સ્થાન છે. એક રાગને પોતાનો નથી એમ જાણ્યું તો ગમે એટલા ભાવો આવે વિભાવ ભાવ મારા નથી. વેદ જ્ઞાન સ્વભાવ અને પરભાવ વચ્ચે વેદના, પરભાવને પર પર જાણ્યું, જ્યાં પરદ્રવ્યના ભાવોને પરદ્રવ્યના ભાવો જાણ્યા જેણે, તો જ્ઞાન પ્રત્યાખ્યાન.
મેં તો એક જ્ઞાન માત્ર હું તો યહાં મેં એક જ્ઞાય ભાવ હું.
હા, જ્ઞાન માત્ર મેં જ્ઞાય ભાવ. ઓર ઇસમે લક્ષણ લક્ષણ અભેદ કરકે ભી જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર માં બધું આવી ગયું. હું એક જ્ઞાન માત્ર છું એટલે હું પણ જ્ઞાયકમાં આવ્યું, હું પણ જ્ઞાયકમાં જ્ઞાન માત્ર છું એમ જાણીને, એમ જ્ઞાની થયો તો કો સર્વ પ્રભાવોને તત્કાળ છોડે છે. જ્ઞાને સ્વભાવને ક્રેવો અને પરભાવને છોડ્યો, એ જ્ઞાનની પર્યાયમાં ગ્રહણ ત્યાગનો વ્યવહાર હોય છે. એક સમયની જ્ઞાનની પર્યાય ગ્રહણ ત્યાગનો વ્યવહાર નાયકમાં નથી. એક સમય કે પર્યાય ને એ રાગાદી ભાવ મેરા હૈ તો જ્ઞાન કા અજ્ઞાન હો ગયા. અભી જ્ઞાન કા જ્ઞાન હોતા હૈ,
અરે અજ્ઞાન કા ત્યાગ કી વિધિ ક્યા,
તો મેં તો જ્ઞાન સ્વભાવે આત્મા.
આ તો પર ભાવ હૈ,
પર ભાવ હૈ મેરા ભાવ, મેં તો જ્ઞાન માત્ર આત્મા, તો ઉસમે અહમ બુદ્ધિ છૂટ ગઈ છૂટ. દેહ પ્રત્યે મમત્વ થાય તો નિર્મમત્વ વા પ્રગટ હોય તો મમત્વ છૂટ ગયા, દેહ રહી ગયા. કુટુંબ કવિલા હીરા મોતી માણેક ઢગલા જે રાજપાટ સંભલેલા મેળા ભાવની સચમુચ એકત્વ ને વિભક્ત હોતા હૈ ખૂબ પરિણામ કે સાથ પરિણામ કે સાથ એકત્વ નહીં હોતા અને વિભક્ત ભી નહીં હોતા વો તો ભીણી હૈ તો નિમિત્ત માત્ર હૈ દ્રવ્ય કર્મ તો નિમિત્ત માત્ર છે એની આને એકત્વ ક્યાં કરે છે દેખાતું નથી એની આને એકત્વ ક્યાંથી કરે રાગ તો અનુભવમાં આવે છે માટે એકત્વ કરી લે છે કર્મના પરિણામ આ જણાય છે માટે એકત્વ થાય છે એની આ કર્મ તો છદ્મસ્ત જણાતો નથી એટલો તો મોટો દોષ આવી જશે સંભાળવાનો એમાં બહુ આમાં હા પછી ઉપચારથી કર્મ ને નો કર્મ ને આ એકત્વ કેવી બીજું તો વિષય અનુભવમાં પરદ્રવ્ય થી આવતો પરદ્રવ્યના લક્ષ્યત્વ તો વિભાવી અનુભવમાં આવે છે અજ્ઞાનીને અને એની આ એકત્વ કરે છે પછી ઉપચારથી લોકાલોકની આ એકત્વ કર્યો હોય તો ઉપચાર નું કરતો અણઉપચાર શું છે અણઉપચાર રાગની સાથે એકત્વ કરે છે જેની આ એકત્વ થયું છે એનાથી વિભક્ત થાય છે એવો ભાવને
છોડે છે પરદેવને છોડે છે
એમ નથી લીધું પણ ભાવને છોડે છે આ પારકો ભાવ છે એમ કહ્યું ને
પરભાવમાં એમ હુઆ તો એકત્ર હુઆ એમ ડેકમાં આયા તો એકત્ર તૂટા
તૂટા તો એ પરભાવ કો પર જાના
પરભાવ
કો પર જાના પરદ્રવ્ય કે સાથ એકત્વ નહીં થાય તો પરદ્રવ્ય મેરા નહીં એ બાત નહીં પરભાવ મેરા નહીં પરભાવ મેં સ્વપ્ના કી કલ્પના પર્યાય દ્રષ્ટિ શબ્દ હૈ પરદ્રવ્ય દ્રષ્ટિ એસા નહીં હૈ બાત
બહુ બન્યા સ્વાસ્થ્ય પરદ્રવ કા તો પ્રશ્ન પર ભાવ કી બાત આવી
હા એ પર ભાવ કી
પર ભાવ મેં અહેમ
પરિય દ્રષ્ટિ બસ સ્વદ્રવ્ય અહમ દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્યમાં અહમ હોય એટલે દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયમાં અહમ તો પર્યાય દ્રષ્ટિ પર દ્રવ્યમાં અહમ નહીં ક્યાં થાય ઉસને દિખે દિખે તો કરે ને
દુઃખ
દીખે ધર્માસિકા છે ધર્માસિકા એટલે આત્મબુદ્ધિ નહીં હોતી એ ધર્માસિકા હૈ એસા જો વિકલ્પ ઉઠા ઉસમે એકત્ર હો ગયા તો ઉપચાર છે ધર્માસિકા મેં એકત્ર ક્યાં એસા કાયદા અધ્યોષણ ઉત્પન્ન હોતા હૈ ને અધ્યોષણ છૂટતા હૈ પર્યાય દ્રષ્ટિ તે વિચાર દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અહીંયા દ્રવ્યનો તુર્ગ લખો સમ્યક દ્રષ્ટિના લક્ષણમાં દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એમ ન લેખું કે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ નિર્વિકારી વિતરાગી થયા તો સમ્યક દ્રષ્ટિ એમ ન લખું એ તો પર્યાય છે દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્યમાં અહમ ત્રિકાળી સામાન્ય નાયકમાં સમ્યક દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પરદ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ વાત જ છે કેમ કે એનું વેદન નથી પર્યાય દ્રષ્ટિએ પરદ્રવ્યનું વેદન નથી અજ્ઞાન ભાવે પણ પરદ્રવ્યનું વેદન ન હોય અજ્ઞાન ભાવે રાગદ્વેષનું વેદન હોય શિખર કોઈ ખાતું નથી શિખર અચ્છા હૈ એસા જો રાગ હૈ ઉસકા અનુભવ હૈ અજ્ઞાની કો શિખર કા અનુભવ નહીં લાડુ કા અનુભવ નહીં હૈ રસગોલા કાઢવો નહીં, ભેદ જ્ઞાન ત્યારે બેન થાય કે બે ના લક્ષણ પ્રગટ હોય તો, અપ્રગટ ની આરે ભેદ જ્ઞાન ન હોય. બે લક્ષણ પ્રગટ છે, સદા ઉપયોગ લક્ષણ જીવ છે, સદા ઉપયોગ લક્ષણ જીવ છે, અને સદા અચેતન લક્ષણ રાગ. રાગ કા લક્ષણ, આત્મા કા લક્ષણ, તો ભીન ભીન હે. તો લક્ષણ કે દ્વારા વો પર્યાય કે દ્વારા ઉસકા દ્રવ્ય ખ્યાલમાં આતા હૈ, એ પર્યાય કા દ્વારા અપના દ્રવ્ય ખ્યાલમાં આતા હૈ. લક્ષણ કે દ્વારા લક્ષ અનુમાનમાં આતા હૈ, ઉસકા લક્ષણ કે દ્વારા લક્ષ ભી અનુમાનમાં આતા હૈ. હા હા હા, કે રાગ સ્વાશ્રિત ની તો પરાશ્રિત, પરાશ્રિત તો સર્વજ્ઞ ભગવાને કર્મ એ જાત કહી છે, દર્શન મને ચારિત્રનું છે ઈ છે. પરીક્ષા કરવાની હોય ત્યારે તો પછી પરીક્ષા કરીને ભગવાને કહ્યું છે, હું કહીશ તમને પરીક્ષા કરીને અનુભવ કરીને તમે નિર્ણય કરજો, પ્રમાણ કરજો, તમારા અનુભવથી પરીક્ષા કરી, પરીક્ષા કરવાનું કહ્યું છે, અનુભવ કરજો. સારી રીતે પરીક્ષા કરી પણ મને સાધન કયો પરીક્ષા નું,
બહુ સારી રીતે કરી પરીક્ષા, બહુ સારી.
અભી સવાર જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે. પર વસ્તુ ન રહી, પર વસ્તુ પ્રત્યે મમત્વ થયું, એ મમત્વ તો જીવના પરિણામ છે, પર વસ્તુ એ જીવના પરિણામ નથી, એ તો નિમિત્ત માત્ર છે. મમત્વ નૈમિતિક છે, મમત્વનો ભાવ, પણ મમત્વ પ્રગટ છે, કર્મ પ્રગટ નથી. મમત્વ રહે અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પર વસ્તુને પારખી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ સાનું રહે, આ તો પારખી વસ્તુ છે. કિસી કા રૂમાલ પડ ગયા ને પોતે લઈ લીધા તો ઉસમે નામ લિખા હૈ કે પ્રેમચંદજી દિલ્હી વાલા, તો એવું યાર મેરા નહીં રખવા ભી, પ્રેમચંદજી આવે તબ દેતે ને, બસ પારખી વસ્તુ. બીજાની વસ્તુમાં મમત્વ સાનું રહે અર્થાત ન રહે એ પ્રસિદ્ધ છે જગતમાં, આ વાત પ્રસિદ્ધ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, આ જ અર્થ જે વાત કરી ગાથામાં 35માં એ જ રીતે એનો એક કળશ બનાવે છે. 29મો કળશ છે બે અવતરથી, આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની, જો પરદ્રવ્યનો ત્યાગ નથી લીધો, ત્યાગ ગ્રહણ પરદ્રવ્યનું કદી હોઈ શકે નહીં, જ્ઞાન ભાવે કે અજ્ઞાન ભાવે, જ્ઞાન ભાવે કે અજ્ઞાન ભાવે, પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ તો છે જ નહીં. વર ભાવના ગ્રહણ ત્યાગનો વ્યવહાર છે, વર ભાવના ગ્રહણ અને ત્યાગ એવો વ્યવહાર છે. આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ, ધોબીનો દ્રષ્ટાંત આપ્યો ને
બરાબર,
દ્રષ્ટિ જૂની ન થાય એમ, એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તે પહેલા જ તત્કાળ સકળ અન્ય ભાવોથી રહીત, અન્ય દ્રવ્યથી રહીત નથી, અન્ય સકળ અન્ય ભાવોથી રહીત પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. દ્રષ્ટાંત સાંભળ્યું ન સાંભળ્યું, સાવધાન થયો, જાગ્રત થયો અને અનુભવ કર્યો, પર ભાવ છે, મારા ભાવો નથી. જ્ઞાન પ્રગટ થયું તો જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આ જ્ઞાનમાં આ પરભાવ છે એમ કહેવું, એનું નામ ત્યાગ છે. એટલે પરભાવમાંથી અહમ બુદ્ધિ છૂટી ગઈ, મમત્વ છૂટી ગયું. સમજે? સકલ અન્ય ભાવોથી રહી પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. આ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું. તે પર દ્રષ્ટિ પડે તે પહેલા સમસ્ત અન્ય ભાવોથી રહી પોતાના સ્વરૂપનું અનુભવ તો તત્કાળ થઈ ગયું. કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. જો આ ઉપર ઇમ્પોર્ટન્ટ છે, વસ્તુને પરની જાણ્યા પછી કે આ પર છે, આ રૂમાલ પર છે, તો પરને પર જાણે તો આ નેપકિન મારો છે એવું મમત્વ રહેતું નથી. અને જો આને મમત્વ કરતો હોય તો આને પારકી જાણી નથી, પોતાની જાણી. પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. મમત્વ તે બંધમાં છે, નિર્મમત્વ તે મોક્ષમાં છે. મમત્વનું ભેગ અને નિર્મમત્વનો ઉત્પાદ થાય છે. અને મમત્વને નિર્મમત્વથી રહી ત્રિકાળ મમત્વ નિર્મમત્વ સ્વભાવે આત્મા છે. ત્રિકાળ નિર્મમત્વ મમત થી
વ્યાખ્યા પર ભાવને પોતાનું જાણ
એમના મમત. પરને પર જાણ્યું, સ્વને સ્વ જાણ્યું તો નિર્મમત્વ. ઉદગલ દ્રવ્ય જેનો સ્વામી છે, ગૃધાદીનું વિસર્પણ તેનો ઉદગલ દ્રવ્ય સ્વામી છે, તેથી આત્મા આ ત્રણેકાળ નિર્મમત્વ છે. ત્રણેકાળ, ત્રિકાળ નિર્મત્વ, એક ક્ષણિક નિર્મમત્વ અને ક્ષણિક મમત્વ. મમત્વનો ત્યાગ થયો તો નિર્મત્વ થાય, અને નિર્મત્વ તો રહ્યો અનાદિ અનંત. વાં મમત્વ હોય કે નિર્મમત્વ હોય, એની આને આને કંઈ સંબંધ નથી. ફેરફાર થાય છે એ પર્યાયમાં થાય છે, દ્રવ્ય તો તેનું તે છે. માટે દ્રવ્ય દ્રષ્ટિ એ સંભવિત દ્રષ્ટિ. નિર્મમત્વ સ્વભાવનું જ્ઞાનમાં ગ્રહણ કર્યું તો જ્ઞાનમાં પણ નિર્મમત્વ ભાવ પ્રગટ થઈ ગયો. જ્ઞાતા છો, આ મમત્વ છૂટી ગયું, મમત્વ છૂટ્યું, સંસાર છૂટ્યો. મમત્વ એ સંસાર છે. એક સમયની પર્યાયમાં મમત્વ છે, બીજી સમયે પર્યાયમાં મમત છૂટી જાય. સમય ગતિ લક્ષણ થઈ જાય ને બે ના. લક્ષણ હંમેશા પ્રગટ. છ દ્રવ્યની સ્થિતિ કરતા છ દ્રવ્યના લક્ષણની વાત કરે છે. જીવ સજીવ, જીવ ઉદગલ, ધર્મચર આકારને કાર્યના લક્ષણથી વાત કરે છે. કેમ કે છદ્મને લક્ષણ પ્રસિદ્ધ છે, એનાથી પ્રસાદ્યમાન એવા આત્મા લક્ષ થઈ જાય. વેદજ્ઞાન થયું અને પરભાવમાં મમત્વ છૂટી ગયું, નિર્મમત્વ પર્યાય પ્રગટ થઈ ગઈ, જ્ઞાની થઈ ગયું, ધર્માત્મા થયું, તો હવે આ અનુભૂતિથી પરભાવનું વેદજ્ઞાન કયા પ્રકારે થયું? વેદજ્ઞાન તો થઈ ગયું, પણ એનો પ્રકાર કેવી રીતે વૈજ્ઞાનિક એમ આ અનુભૂતિથી એટલે શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધાત્માને જાણ્યો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ ત્યારે આ પાર પર ભાવ પર દ્રવ્યના ભાવો એમાંથી મમત તો છૂટી ગયું તો ભેદ જ્ઞાન તો થઈ ચૂક્યું પણ ભેદ જ્ઞાન કેવા પ્રકારે થયું પરભાવનું ભેદ જ્ઞાન કેવા પ્રકારે થયું એવી આશંકા કરીને પ્રથમ તો જે ભાવક ભાવ મોહ કર્મના ઉદયરૂપ ભાવ તેના ભેદ જ્ઞાનનો પ્રકાર કહે છે જો અનુભૂતિ થયા પછીની વાત છે
અનુભૂતિ તો થઈ અનુભૂતિ કેવા પ્રકારે
હવે અનુભૂતિ થઈ અને ભેદજ્ઞાન થયું તો ભેદજ્ઞાન તો નિરંતર રહીએ છે ભેદજ્ઞાનનો તો અભાવ થતો નથી તો એ ભેદજ્ઞાન ચાલુ કેવી રીતે છે જ્ઞાની ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું
વિજ્ઞાનમાં કેવી રીતે જણાય છે
પદ્ધતિસર
અરે
હા સ્ટેપ બાય સ્ટેપ લેતા આવે સ્ટેપ બાય સ્ટેપ હા એકત્રી કથાથી પાંત્રી કથા સુધી વિદ્યાર્થીઓના અભાવમાં થઈ સમ્યક દ્રષ્ટિ થયો સમ્યક દ્રષ્ટિ થયો પણ પરમાત્મા નથી થયો મેં દ્રષ્ટિ તો થઈ ગયું પરમાત્મા નથી થયું પર્યંતથી થયો યથાખ્યા ચારિત્ર નથી એક કષાય તો જીતો બીજો કષાય બીજી મન છે અનુભૂતિ તો થઈ ગઈ કેવા પ્રકારે વેદના નથી એવો શિષ્ય પ્રશ્ન કરે છે એના ઉત્તર નથી મોહતે મારો કઈ ઉપયોગ કે આપે એમ કહ્યું કે મોહનો નાશ થઈ ગયો આપે એમ કહ્યું મોહનો નાશ થઈ ગયો ત્યાં થઈ ગયો ગુરુએ કહ્યું કે થઈ ગયું પછી શિષ્ય પ્રશ્ન કરે છે કે સાહેબ કુમાર મોહ તો સાધકને પણ ઉદય થાય છે અને એમાં જોડાય છે પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સમજણ તો એને કેવી રીતે ભેદજ્ઞાન હોય એના સદભાવમાં ભેદજ્ઞાન કેવી રીતે હોય કે એના સદભાવમાં ભેદજ્ઞાન વર્તે છે અનુભૂતિ થયા પછી ભેદજ્ઞાન કે પરભાવની સાથે થયું કેવા પ્રકારે છે સાહેબ લડાઈમાં ઉભા છે રામચંદ્રજી ક્ષાયિક તમની દ્રષ્ટિ ભરત મહારાજા ભેદના થઈ ગયા કે મોહના સદભાવમાં પણ ભેદજ્ઞાન વર્તે છે કે હા કે આ મોહ મારો કાંઈ લાગતો ઓળતો નથી આ શબ્દ વાપરો ઓલો મોહ ગયો એક મોહ ગયો બીજો મોહ રહ્યો પણ મોહ પ્રત્યે મોહ નથી મોહ પ્રત્યે મોહ એ અનુસંસાર છે અને મોહ અલ્પસંસારનું કારણ છે રાગનો રાગ ગયો અને રાગ રહી ગયો રાગનો રાગ ગયો મારા પણ રાગ તો રહી ગયો અને છતાં કયો છો કે એને ભેદજ્ઞાન વર્તે છે નિર્જરા થાય છે એ શું એ કંઈ મારા સમજમાં આવતું નથી હા રાગનો અભાવ થઈ ગયો હોય અને પરમાત્મા થઈ ગયો હોય તો તમે કઈ પ્રશ્ન મારો કરત નથી પણ મેં પણ ગોમટસાર આદિ કર્મ સિદ્ધાંત વહેંચ્યા છે બહુ કે હા એ બરાબર છે, તારી વાત સાચી, તારો પ્રશ્ન સાચો, પણ મારો ઉત્તર સાંભળ, શાંતિથી મારો ઉત્તર તો સાંભળ. જ્ઞાની થઈ ગયા પછી મોહના સદભાવમાં નિર્મમ છે, રાગના સદભાવમાં નિર્મમ છે. એનો અર્થ અસ્થિરતાનો રાગ સાધકને હોય છે એનું શિકાર કર્યો અને રાગના રાગનો નકાર કર્યો.
થોડી હો
ગયા અભી ભેદ જ્ઞાન બાકી હે બહુ આજ આવ્યું તું. ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવું કે પૂરું કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવ અછિંદા રાખી. એ સમીક્ષા બહુ વ્યવસ્થિત છે. આ ગાથા બે વર્ષો પહેલા વચ્ચે મોહ પ્રત્યે નિર્મળ છે. આખું મોહનો સદભાવ હોય તો નિર્મમ ક્યાંથી હોય તો મમતા થઈ ગયું કે નહીં. મોહના બે પ્રકાર, દર્શન મોહ ને ચારિત્ર મોહ, શ્રદ્ધાનો દોષ ને ચારિત્ર દોષ ને નામ મોહ છે. અસાવધાન, અસાવધાન દર્શાય ને મોહ કહેવાય. અસાવધાન એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં જાયમાં નથી ને પ્રમાદ આવી ગયો છે તો એને મોહ એટલે રાગ અસ્થિરતાનો ઉત્પન્ન થાય છે. છતાં આ મોહ મારો કાંઈ લાગતો હોતો નથી.
લક્ષણ થી બે ધ્યાન થયું ને, તો કર્મનું લક્ષણ છે.
કર્મનું લક્ષણ છે, ઉપયોગ તો મારું લક્ષણ છે. તો ઉપયોગમાં એ પર પણ જણાય છે. બો અનુભવરૂપ જે જ્ઞાન થઈ ગયું, સદુપયોગ થઈ ગયો, એમાં એ પરભાવ પણ જણાય છે. એટલે એમાં મમતા થતી નથી. અજ્ઞાનીને જ્ઞાનમાં જ્ઞાયક નથી જણાતો, તેથી એમાં રાગમાં મમતા થઈ જાય. વર્તે છે, પોતે લખે છે. મોહ પ્રત્યે એ નિર્મમ છે નથી. મોહ તે મારો કંઈ હે, ઉપયોગ કેવળ એક હું. એ જ્ઞાનને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. પણ મોહ છે એને નિર્મમ કે હા, એ તો ગોપી છે, એ તો ખબર છે. રાગના સદભાવમાં રાગના રાગનો અભાવ એટલે અલ્પકાળમાં એની મુક્તિ થાય છે. લાંબો ટાઈમ હવે રહેતો નથી. મૂળ અનંત સંસ્થાનું કારણ મમતા એ ગઈ, પ્રભાવ પ્રત્યે મમતા ગઈ, પ્રભાવ રહી ગયો. પ્રભાવ રહ્યો અને પ્રભાવની મમતા જાય છે. પ્રભાવનો સદભાવ અનંત સંસ્થાનનું કારણ નથી. પરભાવમાં મમત ભાવ એ અનંત સંસાર. માથે જ કથા પૂરી થઈ ગઈ. છત્રીસ સાડત્રી આડત્રી કથા ત્રણે નાની થઈ ગયા પછી અનુભૂતિ તો થઈ, છતાં ભેદજ્ઞાન થયું તો કયા પ્રકારે ભેદજ્ઞાન થઈ ગયું કે ભેદજ્ઞાન તૂટી જાય છે કે ના વર્તે છે, કે રાગ વર્તે છે કે હા, છતાં ભેદજ્ઞાન વર્તે છે કે હા. એ કેવી રીતે? રાગનો અભાવ હોય તો કંઈ મારો પ્રશ્ન નથી. મોના સદભાવમાં નિર્મોહી, મોના સદભાવમાં નિર્મોહી કે હા. મોના બે ભેદ,
મોના બે ભેદ,
એક મુખમો
એક ગૌણમો માટે
ગર્ભ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહિની હનાય તૌતે પાઠ. એક દર્શન મોહ ને એક ચારિત્ર મોહ, મોના બે ભેદ છે. ભાવ મોના બે ભેદ, શ્રદ્ધાનો દોષ ને બે ગુણ અલગ અલગ છે. એકમાંથી મોહ ગયો તો બીજામાં જાય એવો નિયમ ક્યાં છે? એકમાં ગયો ને એકમાં રહ્યો એટલે સાધક કહેવાય. બે માંથી મોહ જાય તો પરમાત્મા થાય, ચોથે પરમાત્મા, ચોથું પાંચમું છઠ્ઠું હોય જ નહીં. પણ પહેલામાંથી સીધો પરમાત્મા, તેરમું ચૌદમું પહેલામાંથી સીધો. જો બીજો મોહ ન હોત તો ગુણસ્થાન ન હોત, બીજા મોહના સદભાવથી ગુણસ્થાન પડી જાય છે.
મોહના બે ભાગ નહીં કરા માટે મોહ ભક્તિ જ્ઞાની કેમ છે એ પ્રશ્ન ઉઠાવે છે.
મોહ પ્રત્યે નિર્મમ છે, એ તો શબ્દ મિત્રો છે. ये मोह है प्रभाव है, मोह का अर्थ हो कि प्रभाव है, मेरा भाव नहीं है बस. अने मोह एक शब्द छे, नैमित्तिक पण मोह ने निमित्त पण मोह, नैमित्तिक पण है मोह अने एनु निमित्त पण मोह होयो है. जे नाम नैमित्तिक नु होय ए नाम निमित्त नु होय. अस्थिरता का राज हुआ ना मोह तो नैमित्तिक, उसका निमित्त दर्शन मोह नहीं है.
अच्छा,
कार्यक्रम हुआ है
ये नैमित्तिक का निमित्त भी मोह हो गया.
हाँ,
हमारी बच्ची दर्शन मोह नैमित्तिक का निमित्त दर्शन मोह
તો ગયા,
હું તો ગયા,
હવે બો રહ્યા,
બો રહ્યા.
તો બો બે પ્રકાર કા, એક ભાવ બો ને એક દ્રવ્ય બો. ભાવ બો દ્રવ્ય બો કે સાથ નિમિત્ત નૈમિત સંબંધ હૈ.
મો કા નિમિત્ત બો,
મો બો કા નિમિત્ત બો.
તો મો ભાવ નૈમિત્તિક અને ચારિત્ર મો નિમિત્ત.
અભી જો નૈમિત્તિક મો ભાવ હૈ તો દૂર સે વો હટ જાતા હૈ, વહાં સે લગ મો કા લગ છૂટ ગયા અંદર માં લગ ગયા એસા ધીમે ધીમે કરો. મોહ પ્રત્યે નિર્મમ શ્રેણીમાં તો મોહને દૂરથી પાછો હટાવે છે. આમાં મોહનો સદભાવ છે છતાં એના પ્રત્યે નિર્મમ. આ સવિકલ્પની વાત હતી, ઓલી નિર્વિકલ્પ. એમાં તો મોહ ઉત્પન્ન જ ન થાય શ્રેણીમાં. આવ્યું તો ને 32-33 દૂરથી પાછો વાળે છે એટલે કર્મમાં જોડાતો જ નથી. ઉપસમ શ્રેણીમાં અને ક્ષાપક શ્રેણીમાં એ જોડાતો નથી, એ વાત હતી. ઠીક છે, અહીંયા તો છઠ્ઠું સાતમું રિયા કરે. અનુભૂતિ થયા પછી વેદન કયા પ્રકારનું છે કે હોવા છતાં નિર્મમ છે, એ પારકો ભાવ છે. જ્ઞાન કે જ્ઞાની રાગની પારકો પરાય ભાવ પછી એ જૈન દર્શન કી વિશેષતા. રાગ કા સદભાવ મેં ભી રાગ કા રાગ છૂટ ગયા, રાગ રહી ગયા. એ એ સમજવું કઠણ પડે જગતને. તમે કહો છો કે એને નિર્મોહ દશા થઈ ગઈ, નિર્મોહ મતલબ થઈ ગઈ તો દુકાને શું કામ જાય છે વેપાર કરવા? અહીંયા જતો જ નથી એ તો જાણે છે. અહીંયા જાણતો તો દુકાને જાણે છે કે આ પારગો ભાવ છે, મેરા ભાવ ને વેદના ચાલુ હૈ તો નિર્જરા હૈ. દુકાન પર બેઠતા હૈ ને નિર્જરા, મંદિર મેં બેઠતા હૈ પૂજા મેં ને બંધ હોતા હૈ. તો પૂજા કા પ્રભાવ હૈ ને મેરા માનતા હૈ, મમત્વ કરતા હૈ માટે બંધ હોતા હૈ, મમત્વ સે બંધ હોતા હૈ. શુભ ભાવના આગ્રહવાળાને, કુંજના પક્ષવાળાને, બુદ્ધિ ધર્મ માને છે. આ સમયસાર એવી પડે લખાણું છે કોઈ ઘણા જીવો 2000 વર્ષમાં નિમિત્ત છે અને હવે 19000 વર્ષમાં પણ મુખ્ય નિમિત્ત, મુખ્ય ગૌણ નિમિત્ત તો ક્યારે અનુભવ છે. આની રચના કોઈ વિશિષ્ટ પ્રકાર બીના લક્ષણને સારી રીતે જાણ્યું, લક્ષને સારી રીતે જાણ્યું એમ નહીં, ખબર ચિહ્નને ચિહ્ન પ્રગટ હોય કરતા ચિહ્ન કહો કે પદાર્થ ભલે ના પ્રસિદ્ધ હોય, નાયક ભલે અપ્રસિદ્ધ છે, નાયકને પ્રસિદ્ધ કરનારું લક્ષણ પ્રસિદ્ધ છે. નાયક તો દેખાતો નથી, કર્મ દેખાતો નથી,
લક્ષણ તો દેખાય છે
અને કર્મ દેખાતો નથી, પણ કર્મ નું લક્ષણ દેખાય,
પણ ભાવ તો દેખાય
છે. એ તો વેદનમાં છે, ઓલું વેદનભૂત લક્ષણ છે અને આ જાણપણું છે એ વેદનભૂત લક્ષણ છે, પ્રસિદ્ધ છે. એ બે લક્ષણ ભલે બે લક્ષણ પ્રસિદ્ધ હોય પણ બે કયા લક્ષણ
પ્રસિદ્ધ.
રાત્રે